கௌரவ டக்ளஸ் தேவானந்தம்.
வணக்கம். சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ தவிசாளர் அவர், பிரதி தவிசாளர் அவர்களே, இன்றைய தினம் நீதி மற்றும் சிறைச்சாலைகள் மறுசீரமைப்பு அமைச்சு, பொது நிர்வாகம் மற்றும் அனர்த்த முகாமைத்துவம் அமைச்சு ஆகிய அமைச்சுகள் தொடர்பிலான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்வதற்கு வாய்ப்பு வழங்கியமை குறித்து முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். முதலில் அனர்த்த முகாமைத்துவ அமைச்சை எடுத்துக்கொண்டால், அண்மை காலமாக மழை வெள்ளம் காரணமாக வடக்கு மாகாணம் பெரும் பாதிப்புக்குள்ளாகி இருந்தது. அதில் பாதிக்கப்பட்ட மக்களுக்கான இழப்பீடுகளை முழுமையாக வழங்கி முடிப்பதற்குள் இன்று நமது பகுதிகளை கடும் வறட்சி நிலையானது வாட்டி வதைத்து வருகின்றது. அந்த வகையில் தற்போது சுமார் 7000 குடும்பங்களுக்கு மேல் வறட்சி காரணமாக பாதிக்கப்பட்டுள்ளனர் என்றே தெரிய வருகின்றது. குடிநீருக்கான தட்டுப்பாடு என்பது மிகவும் பாரிய அளவில் காணப்படுகின்றது. இவ்வாறு இயற்கை அனர்த்தங்களால் பாதிக்கப்படுகின்ற மக்களுக்கு இழப்பீடுகள் வழங்கப்பட்டு வருகின்ற போதிலும், இந்த இழப்பீடுகள் மதிப்பீடு செய்யப்படுகின்ற முறைமைகளிலும் வழங்கப்படுகின்ற முறைகளிலும் ஏற்படுகின்ற தவறுகள் முறைகேடுகள் காரணமாக நமது மக்கள் இழக்கின்றவற்றிற்கு உரிய இழப்பீடுகள் கிடைப்பதில்லை என்பது ரத்தினபுரி மாவட்டத்தில் தெரிய வருகின்றது. கடந்த 2017 மே மாதம் 26ஆம் தேதி ரத்தினபுரி மாவட்டத்தில் ஏற்பட்ட மழை வெள்ளம் காரணமாக பாதிக்கப்பட்டுள்ள படுகெதர மற்றும் அங்கமன ஆகிய கிராம சேவையாளர்கள் பிரிவுகளில் பாதிக்கப்பட்ட வீடுகளை மதிப்பீடு செய்வதற்கு கூட எந்த ஒரு அரசு அதிகாரிகளும் செல்லாத நிலையில் கடுமையான பாதிப்புகளை இழப்புகளை சந்தித்தவர்களுக்கு குறைந்த அளவிலான இழப்பீட்டுத் தொகைகளும் குறைந்த அளவிலான பாதிப்புகள் இழப்பீடுகளை சந்தித்தவர்களுக்கு அதிகூடிய இழப்பீட்டுத் தொகைகளும் வழங்கப்பட்டுள்ளதாக, சிலருக்கு 2-3 மடங்கு இழப்பீடுகள் வழங்கப்பட்டுள்ளதாகவும் அம்மக்கள் கூறுகின்றனர். இதை வைத்து பார்க்கின்ற பொழுது வடக்கிலே கடந்த காலத்தில் ஏற்பட்ட மழை வெள்ளம் தொடர்பில் உரிய முறையில் இழப்பீடுகள் வழங்கப்பட்டிருக்குமா, அனைவருக்கும் வழங்கப்பட்டிருக்குமா என்ற சந்தேகம் ஏற்படுகின்றது. ஒன்று, இந்த அரசு அனர்த்தங்கள் ஏற்படுகின்ற போது இத்தனை ரூபா அத்தனை ரூபாய் இழப்பீடாக தரப்படும் என்று கூறுகின்ற போதும் அத்தொகை அம்மக்களுக்கு கிடைப்பதில்லை. இரண்டாவது, அரசு ஒரு தொகை கொடுத்தாலும் அத்தொகையானது உண்மையாக பாதிக்கப்பட்ட மக்களுக்கு போய் சேருவதில்லை. இந்த இரண்டு விடயங்களுமே எமது மக்களை இறுதியில் பாதிப்புக்குள்ளாக்கின்றது. 2016 ஜூன் மாதம் 5ஆம் தேதி அவிசாவிலை பகுதியில் கொஸ்கொம சாலாவ ராணுவ ஆயுத களஞ்சியம் வெடித்ததில் பாதிக்கப்பட்டுள்ள சுமார் 400 குடும்பங்களின் இழப்புகள் தொடர்பான பிரச்சனை இன்னமும் தீரவில்லை என அந்த மக்கள் தெரிவிக்கின்றனர். 2016 டிசம்பர் மாதம் 30ஆம் தேதிக்கு முன்பாக அங்கு பாதிக்கப்பட்ட வர்த்தகர்களுக்கான கடை தொகுதி கட்டி முடிக்கப்படும் என்று கூறப்பட்ட போதும் அது இன்னமும் முடிந்த பாடில்லை என்று அந்த மக்கள் தெரிவிக்கின்றனர். அங்கும் கூட உரிய வகையில் இழப்பீட்டு மதிப்பீடுகள் மேற்கொள்ளப்படவில்லை என்றே தெரிய வருகின்றது. பாதுகாப்பு அமைச்சுக்கென அதிக அளவிலான நிதி ஒதுக்கீடுகள் வரவு செலவு திட்டத்தின் மூலமாக ஒதுக்கப்படுகின்றன. வடக்கிலே படையினர் வசம் இருக்கின்ற மக்களது காணி நிலங்களை விடுவிக்க கோரினால் ராணுவம் அதற்கு நிதி கேட்பதாக கூறப்படுகிறது. தெற்கிலே ராணுவ ஆயுத களஞ்சிய வெடிப்பினால் பாதிக்கப்பட்ட மக்களுக்கு இன்னமும் உரிய நிவாரணங்கள் வழங்கப்படவில்லை எனில் இதை பற்றி என்ன சொல்வது என்று கேட்க விரும்புகின்றேன். அடுத்ததாக, அனர்த்த முகாமத்துவ அமைச்சு என்பது வந்தபின் காப்போம் என்ற நிலையில் இல்லாமல் வரமுன் காப்போம் என்ற நிலையில் எப்போதும் இருக்க வேண்டும். இந்த நாட்டிலே குறிப்பாக மழை காலங்கள் வறட்சி காலங்கள் தொடர்பில் முன்கூட்டியே அறியக்கூடியதாக இருக்கின்றது. அத்தகைய காலங்களில் ஏற்படக்கூடிய அனர்த்தங்கள் தொடர்பிலான வரலாற்று பாடங்களும் இருக்கின்றன. ஆகவே மீளவும் அனர்த்தங்கள் ஏற்பட்ட பின்னரே மக்களை அதிலிருந்து மீட்க போராட வேண்டும் என்ற நிலைமை இல்லாமல் மக்களை அதிலிருந்து முன்கூட்டியே பாதுகாப்பதற்கான ஆயத்தங்களை இந்த அமைச்சு கொண்டிருக்க வேண்டும். இப்போது குறிப்பாக இந்த நாட்டிலே வெப்பநிலை அதிகரித்துள்ள வடக்கிலே வெப்பநிலை மிக அதிகமான பாதிப்புகளை எமது மக்களுக்கு கொண்டு தருகின்றது. இந்த வறட்சி நிலையிலிருந்து எமது மக்களை பாதுகாப்பதற்காக குறைந்தபட்சமாக குடிநீருக்கான வசதிகளையாவது மேற்கொள்ள வேண்டியிருக்கின்றது. குடிநீருக்கான பவுசர்களை கொடுத்துள்ளோம் என கூறிக்கொண்டு நீங்கள் இருந்தாலும் அந்த பவுசர்களில் விநியோகிப்பதற்கு வடக்கிலே குடிநீர் இருக்க வேண்டும். குடிநீருக்கே பாரிய கட்டுப்பாடுகள் அங்கு நிலவுகின்றன. ஆகவே வடக்கில் மட்டுமல்ல, இன்று குடிநீருக்கே தட்டுப்பாடு ஏற்பட்டுள்ள அனைத்து பகுதிகளுக்கும் குடிநீருக்கான உத்தரவாதம் முன்கூட்டியே இருக்கின்றதா என்பதை உறுதிப்படுத்திக் கொள்ளுகின்ற செயல்பாடுகளை இந்த அமைச்சு ஆராய்ந்திருக்க வேண்டும். அதேபோன்று மழைக்காலங்களில் மழைநீர் சேமிக்கக்கூடிய வகையிலான ஏற்பாடுகள், வளைந்து செல்லக்கூடிய வசதிகள், மண் சரிவுகள் ஏற்படக்கூடிய அபாய இடங்கள் தொடர்பில் அந்தந்த மாவட்டங்கள் குறித்து முன்கூட்டியே ஆய்வுகள் இருக்க வேண்டும். வடமாகாணத்தை பொறுத்த வகையில், குறிப்பாக கிளிநொச்சி யாழ்ப்பாணத்தை பொறுத்த வகையில், இன்று மிக வறட்சி காரணமாக நிலத்தடி நீர் உப்பு நீராக உவர்நீராக மாறுகின்ற நிலைமைகள் ஏற்படுகின்றது. அந்த வகையில் சில தமிழ் தரப்புகளுடைய சுயலா வேரசியலுக்கு இடம் கொடுக்காத வகையில் இந்த இரணமடு நீர்த்தேக்கத்தை வெளிநாட்டு உதவியுடன், பாரிய நிதி உதவியுடன் அதை புனரமைத்து அதில் எஞ்சி இருக்கின்ற நீரை, கடலுக்கு வழிந்து போகின்ற நீரை குடாநாட்டுக்கு அனுப்பியிருந்தால் கூட இன்று அந்த நிலத்தடி நீர் பாதுகாக்கப்பட்டிருக்கும். ஆனபடியினால் அரசாங்கம் சுயலாப தமிழ் அரசியல்வாதிகளுக்கு இடம் கொடுக்காத வகையில் மக்களுடைய நலன்களை கருத்தில் கொண்டு செயல்பட வேண்டும் என்றும் இந்த சந்தர்ப்பத்தில் நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். இன்று இந்த நாட்டில் பொதுமக்களின் தேவைகளை அதிக அக்கறையுடன் கவனித்து அவற்றிற்கு உடனுக்குடன் உதவுகின்ற வகையில் ஊடக நிறுவனங்கள் பல செயல்பட்டு வருகின்றன. மழை வெள்ளம் வந்தால் ஓடி சென்று மக்களுக்கு தேவையான பொருட்களை பாதிக்கப்பட்ட மக்களுக்கு வழங்குவதில் இந்த ஊடக நிறுவனங்கள் போட்டி செயல்படுகின்றன. நாடளாவிய ரீதியில் மரங்களை நடுகின்றன, கடற்கரைகளை சுத்தம் செய்கின்றன, இருதய நோயாளிகளை பராமரிக்கின்றன, சுத்தமான குடிநீருக்கான ஏற்பாடுகள் மேற்கொள்ளப்படுகின்றன. இதில் ஒன்றேனும் ஒரு நாட்டின் அரசாங்கத்தால் ஒழுங்குற செய்ய முடியவில்லை என்றால் அதைவிட மோசமான நிலை வேற என்ன இருக்கின்றது? பொது நிர்வாக அமைச்சு தொடர்பில் கதைக்கின்ற பொழுது இன்னமும் அரசு நிறுவனங்களில் தமிழ் மொழி அமலாக்கம் என்ற விடயத்தில் நீங்கள் எந்த அளவுக்கு முன்னேறி இருக்கிறீர்கள் என நான் கேட்க விரும்புகின்றேன். இந்த நாட்டிலே தமிழ் மொழி மூலமான பரிச்சத்தை மாத்திரமே கொண்டுள்ள எமது மக்களுக்கு தங்களது தேவைகளை நிறைவேற்றிக் கொள்வதற்கு அரசு சேவைகளின் போது சிரமங்கள் தோன்றுகின்ற போது இதனை எமது மக்கள் பொது நிர்வாகம் என எப்படி இனம் காண்பார்கள் என்ற கேள்வி எழுகின்றது. ஆகவே மொழி ரீதியாக பொது நிர்வாகத்திலிருந்தே ஒதுக்கி வைக்கப்படுகின்ற எமது மக்களது தேசிய நல்லிணக்கம் என்பது எந்த மொழியில் ஏற்பட போகின்றது என கேட்க விரும்புகின்றேன். இவ்வாறு எதிலும் பாகுபாடுகள் தொடருமானால் பிறகு எதற்கு இந்த தேசிய நல்லிணக்க முயற்சிகள் என்றே எமது மக்கள் கேட்கின்றார்கள். தமிழ் அரசியல் கைதிகள் விவகாரம் இன்னமும் அப்படியே இழுபட்டு கொண்டே இருக்கின்றது. தமிழ் அரசியல் கைதிகள் உண்ணாவிரதம் மேற்கொண்டால்தான் தமிழ் தரப்பு அரசியல்வாதிகளுக்கு தமிழ் அரசியல் கைதிகள் பற்றிய நினைப்பே வருகின்றது. கடந்த பொது தேர்தலின் போது தமிழ் அரசியல் கைதிகளை விடுதலை செய்து நடவடிக்கை எடுப்போம் என்று கூறி இந்த தமிழ் அரசியல் தரப்பினர் இந்த ஆட்சி வந்தவுடன் இந்த ஆட்சியை நாங்கள்தான் கொண்டு வந்தோம் என்றவர்கள் கடந்த ஆட்சி மாற்றத்தின் போது இந்த ஆட்சியை காப்பாற்றுவதற்காக இரவு பகல் ஓடித்திருந்தவர்களால் இந்த தமிழ் அரசியல் கைதிகள் விடயம் தொடர்பில் ஒரு துரும்பை கூட
உறுப்பினர்களே முடித்துக் கொள்ள வேண்டும்.
2 நிமிடம் தயவு செய்து. முடியவில்லை என்றால் பிறகு அவர்கள் தமிழ் மக்களின் பிரதிநிதிகள் என கூறிக்கொள்ள வேண்டும் என எமது மக்கள் இன்று கேட்க ஆரம்பித்திருக்கின்றார்கள். அந்த வகையில் கௌரவ நீதி அமைச்சர் அவர்கள் இங்கிருக்கின்றார்கள் என்று நினைக்கின்றேன். அவர்களிடமும் எனது கோரிக்கையை முன்வைக்க விரும்புகின்றேன். நீண்ட காலமாக விசாரணையின்றி தடுத்து வைக்கப்பட்டவர்களுடைய விடயத்திலாவது உடனடியாக கவனத்தை செலுத்த வேண்டும் என்று கேட்டுக் கொள்ளுகின்றேன். இந்த தமிழ் தரப்பினர் அழுத்தங்கள் கொடுக்கவில்லையே என்பதற்காக அரசும் இந்த தமிழ் அரசியல் கைதிகள் தொடர்பிலான விடயத்தில் மௌனம் சாதித்துக் கொண்டே வருகின்றது என்றே நினைக்க வேண்டியிருக்கின்றது. அப்படி நினைப்பதில் தவறு ஏதும் இல்லை என்றே நினைக்கின்றேன். அதாவது இந்த அரசு தாம் சொல்வதைத்தான் கேட்கும் என இந்த தமிழ் தரப்பினர் கூறி வருகின்றனர். இந்த தமிழ் தரப்பினருக்கு கொடுக்க வேண்டியதை அழுத்தமாக கொடுத்துவிட்டால் போதும், அவர்கள் எமது மக்களது பிரச்சனைகள் தொடர்பில் அழுத்தங்களை கொடுக்க மாட்டார்கள் என்பது அரசுக்கு தெரியும். அந்த எண்ணத்தில் எமது மக்களது பிரச்சனைகள் தேவைகள் எதுவும் தீர்க்கப்படாமல் விடப்படக்கூடாது என்பதற்காகவே நான் தனித்தேனும் இருந்து குரல் கொடுக்க வேண்டி இருக்கின்றது. அந்த வகையில் இங்கு அரசியல் என்பதை விட மனிதாபிமானமே தேவைப்படுகின்றது. தமிழ் அரசியல் கைதிகளின் பிரச்சனை தொடர்பில் முதலில் தேவை மனிதாபிமானமாகும். அதே போன்று தமிழ் மக்களின் பிரச்சனைகள் தேவைகள் தொடர்பில் இதே மனிதாபிமானமே என்று தேவைப்படுகின்றது. தமிழ் மக்களின் பிரச்சனைகளை தேவைகளை தீர்ப்பது என்பது வேறு, தமிழ் அரசியல்வாதிகளின் தேவைகளை தீர்ப்பது என்பது வேறு. இந்த கம்பரலிய எனப்படும் கிராம பிறழ்வு வேலை திட்டத்தின் பிரகாரம் வடக்கு மாகாணத்தில் இந்த தமிழ் தரப்பு நாடாளுமன்ற உறுப்பினர்களுக்கு நிதி ஒதுக்கீடுகள் மேற்கொள்ளப்படுவதாக தெரிய வந்திருக்கின்றது. அந்த வகையில் ஜார் ஜாருக்கு எவ்வளவு தொகையினை எந்தெந்த வேலை திட்டத்திற்கு ஒதுக்குனீர்கள் என்றொரு கேள்வியை இந்த நாடாளுமன்றத்தில் சம்பந்தப்பட்ட அமைச்சரிடம் கேட்டிருந்தேன். அதற்கு இதுவரை பதில் எதுவும் இருக்கவில்லை. அதே நேரத்தில் இந்த போதைப் பொருள் பாவனையாளர்களுக்கு எல்லோரையும் ஒரே இடத்தில் வைக்காமல் அவர்களுக்கு என்றொரு விசேடமான ஏற்பாடுகள் ஒன்றை செய்வதற்கூடாகத்தான் அவர்கள் சிறையில் இருந்து மீண்டும் விடுதலையாகி வருகின்ற பொழுது
அவர்கள்
நல்ல எண்ணத்தோடு வருவார்கள் என்பதையும் கூறிக்கொண்டு சந்தர்ப்பத்திற்கு மீண்டும் நன்றி கூறி
கௌரவ எச் எம் எம் ஹரிஸ்.
சபைக்கு தலைமை தாங்கும் குழுக்களின் பிரிய தலைவர் அவர்களே, இன்று பொது நிர்வாகம் மற்றும் நீதி அமைச்சின் விவாதத்தில் கலந்து கொள்வதற்கு மகிழ்ச்சி அடைகின்றேன். குறிப்பாக எங்களுடைய நீதி அமைச்சர் அவர்கள் தலதா அத்துக்கொருள் அவர்கள் இப்பொழுது சபையில் இருந்து கொண்டிருக்கின்றார்கள். இன்று அம்பாறை மாவட்டத்தின் கரையோர பிரதேசத்தின் தலைமை நீதிமன்ற தொகுதியாக கல்முனை மேன்முறையீட்டு மற்றும் மேல் நீதிமன்ற மாவட்ட மற்றும் மஜிஸ்ட்ரேட் நீதிமன்ற தொகுதி காணப்படுகின்றது. இந்த நீதிமன்ற தொகுதி உண்மையில் 80ஆம் ஆண்டு கால பகுதியில் உருவாக்கப்பட்டது. அன்று ஒரு மஜிஸ்ட்ரேட் நீதிமன்றத்துக்காக உருவாக்கப்பட்ட கட்டிடத்தில் இப்பொழுது மேலதிகமாக 4 மேல் நீதிமன்ற உட்பட 4 நீதிமன்றங்கள் இயங்கி வருவது மிகப்பெரிய இடப்பற்றாக்குறையை ஏற்படுத்தியுள்ளது. இன்றைய கௌரவ அமைச்சர் அவர்கள் தன்னுடைய அமைச்சின் ஊடாக அதற்கான போதுமான நவீன கட்டிட தொகுதியை வழங்க வேண்டும் என்று அந்த பிராந்தியத்தின் பாராளுமன்ற உறுப்பினர் ரீதியில் இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் இன்று நாட்டில் வில்பத்து வன விவகார சம்பந்தமாக இன்று நாட்டின் ஊடகங்கள் அதேபோன்று பல நகரங்களில் ஆர்ப்பாட்டம் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. இந்த வில்பத்து பிரச்சனை சம்பந்தமாக நாங்கள் ஸ்ரீலங்கா முஸ்லிம் காங்கிரசின் பிரதி தலைவர் என்ற ரீதியில் பலமுறை பாராளுமன்றத்திலும் பாராளுமன்றத்துக்கு வெளியிலும் எங்களுடைய நிலைப்பாட்டை நாங்கள் கூறியுள்ளோம். வில்பத்துவில் உண்மையில் 30 வருடங்களுக்கு மேலாக மன்னார் மாவட்டத்தின் மரிச்சிக்கட்டி போன்ற பிரதேசத்தில் உள்ள மக்கள் இடம்பெயர்ந்து புத்தளம் பகுதியில் இருந்தார்கள். யுத்தம் முடிந்த பின்பு அவர்கள் சென்றதும் அங்கு மிகப்பெரிய அவருடைய கிராமங்கள் வன பிராந்தியமாக மாறியிருந்தது. இது ஒரு இயற்கையின் ஒரு நிகழ்வு ஒழிய வேறொன்றும் இல்லை. அவற்றினை அவர்கள் துப்புரவாக்கி வீடு கட்டியதை இன்று அதனை வனத்தை அழித்தார்கள் என்ற பெரிய குற்றச்சாட்டை அந்த இடம்பெயர்ந்த முஸ்லிம் சமூகத்தின் மீதும் அவருடைய பிரதிநிதிகள் அமைச்சர்கள் மீதும் இன்று நாட்டில் பெரும் குற்றச்சாட்டு மேற்கொள்ளப்படுகின்றது. இது சம்பந்தமாக கௌரவ ஜனாதிபதி அவர்கள் ஒரு ஆணைக்குழுவை நியமித்தார்கள். அந்த ஆணைக்குழு அறிக்கையின்படி எங்களுக்கு கிடைத்த தகவலின்படி அந்த வில்பத்துவில் எந்த வன அழிப்பும் காடு அழிப்பு எதுவும் நடைபெறவில்லை. எனவே சட்டத்தை மீறி எந்த நடவடிக்கையும் மேற்கொள்ளப்படவில்லை என்று அந்த அறிக்கையில் சுட்டிக்காட்டியிருப்பதாக நாங்கள் அறிகின்றோம். ஏன்னா இவ்வாறு ஒரு நிலைமை இருக்கின்ற பொழுதோ இது சம்பந்தமாக தெற்கிலுள்ள சில நகரங்களில் வன சூழல் பாதுகாப்பு அமைப்பினர் ரீதியில் அவர்கள் இனவாதமாக முஸ்லீம் சமூகம் காடு அளிக்கின்றது, அதுக்கு பொறுப்பான அந்த சமூகத்தை மன்னாரை பிரயத்தப்படுத்துகின்ற அமைச்சர் ஒருவர் இதற்கு பின்னணியில் இருக்கின்றார் என்று சொல்லுவது எந்த விதத்திலும் நாங்கள் ஏற்றுக்கொள்ள முடியாது. எனவே ஒரு தனிப்பட்ட அரசியல் குரோதங்களுக்காக ஒரு அமைச்சரை பழிவாங்கும் என்பதற்காக ஒரு சமூகத்தின் மீது விரல் நீட்டி பேசுவதை எங்களால் அனுமதிக்க முடியாது. எனவே ஜனாதிபதி அவர்கள் உடனடியாக தலையிட்டு அந்த அறிக்கையை வெளிப்படுத்துவதோடு இது சம்பந்தமாக எதிர்காலத்தில் இந்த நாட்டு முக்கிய தலைமைகள் இந்த பிரச்சனையை சுமூகமாக முடிவு கொண்டு வர வேண்டும் என்று வேண்டுகோள் விடுக்கின்றேன். அதே நேரம் அருவக்காட்டு பிராந்தியத்தில் புத்தளத்தில் இன்று குப்பை போடுவதற்கான ஒரு நிகழ்வு நடைபெறுகின்றது. இந்த நாட்டின் உள்ளூராட்சி மாநிலசபையில் இராஜாங்க அமைச்சர் என்ற ரீதி இது சம்பந்தமாக எங்களுடைய அமைச்சின் சூழல் பிரிவோடு கலைத்த பொழுது இந்த கொழும்பிலும் தலைநகரங்களிலும் குப்பைகளை வாங்குவதற்கு அதனை எடுத்து அதனை தொழிற்சாலையில் அவர்கள் பசலையாக்குவதற்கு லண்டனைச் சேர்ந்த நியூ பவர் ஜெனரேஷன் கம்பெனி ஒரு நாளைக்கு 500 மெட்ரிக் டன் குப்பையை தாங்கள் எடுப்பதாக அதற்கான டெண்டரில் அவர்களுக்கு அதை வழங்குவதற்கான டெண்டர் முடிவாக்கப்பட்டது. இவ்வாறு இதனை குப்பைகளை எடுப்பதற்கு நிறுவனம் தயாராகின்ற பொழுது அதற்கு மாற்றமாக கொழும்பிலிருந்து எந்த விதத்திலும் ஒரு பிரயோகிக்க அதாவது எந்த விதத்திலும் சாத்தியமற்ற வகையில் புத்தள அருவக்காட்டு கொண்டு போய் அந்த குப்பைகளை போடுவதனால் இன்று புத்தள மக்கள் இன்று வெகுண்டெழுந்துள்ளார்கள். அவர்களுடைய சூழல் பாதிக்கப்படும் என்பதை உள்ளூராட்சி இராஜாங்க அமைச்சர் என்றதில் இந்த சபைக்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதே நேரம் இன்று கல்முனை சம்பந்தமாக கல்முனை பிரதேச சம்பந்தமாக பல்வேறு விவாதங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. உண்மையில் கடந்த ஓரிரு நாட்களுக்கு முன்பு ஜேவிபியை சேர்ந்த ஒரு பாராளுமன்ற உறுப்பினர் இது இந்த பிரச்சினை அங்கு தமிழ் முஸ்லீம் பன்சேலுக்கு
கௌரவ உறுப்பினர் 2 நிமிடங்கள் இருக்கு
பன்சேலுக்கு கொண்டு சென்று விடும் என்ற விதத்தில் பேசியிருந்தார்கள். உண்மையில் ஜேஹிபியை பொறுத்த மட்டில் அவர்களுக்கு அது கைவந்த கலை, வன்செயல்கள் ரத்தம் தேய்ந்த குழப்பங்களை பார்த்தவர்கள். அப்படிப்பட்டவர்கள் இன்று கல்முனையில் ஆளாகலாம் வரலாறு தெரியாமல் இன்று அங்கு ஒற்றுமையாக இருக்கின்ற தமிழ் முஸ்லீம் மக்கள் ஒற்றுமையாக இருக்கின்றார்கள். அதே மாதிரி முஸ்லீம்கள் சாய்ந்த மருது கல்முனை முஸ்லீம்கள் ஒற்றுமையாக இருக்கின்றார்கள். இந்த மக்களுக்கிடையில் குழப்பத்தை கொண்டு வருவதற்காக பல்வேறு விதமான கருத்துக்களை இந்த உயர் சபையில் தெரிவித்தார்கள். என்னை பொறுத்த மட்டில் இது சம்பந்தமாக கல்முனை பிரதேசம் சம்பந்தப்பட்ட பிரச்சினையில் நாங்கள் ஏற்கனவே கூறியிருக்கின்றோம். அது சம்பந்தமாக தமிழ் கூட்டமைப்புடன் பிரதமர் தலைமையில் நாங்கள் இது பேச்சுவார்த்தை ஊடாக ஒரு குழு நியமிக்கப்பட்டு இது தீர்க்கப்பட வேண்டும் என்றால் 89ஆம் ஆண்டு உபப்பிரதேசம் உருவாக்கப்பட்ட பொழுது முஸ்லீம் சமூகத்துக்குரிய ஊர்கள் அதேபோன்று பசார்கள் நிலங்கள் என்பன உபப்பிரதேசத்தின் தமிழ் கிராம சேவை பிரிவுக்குள் உள்ளடக்கப்பட்டதனால் இன்று முஸ்லீம் சமூகம் பல்வேறு விதமாக அறிவிக்கு உள்ளாக்கப்பட்டுள்ளது. எனவே இது சம்பந்தமாக நிரந்தர தீர்வு வர வேண்டும் என்றால் அங்கு மீண்டும் கிராம சேவை பிரிவுகள் மீள் அமைக்கப்பட வேண்டும். அதற்கான எல்லை நிர்ணய ஆணைக்குழு போட்டு அந்த கிராம சேவை பிரிவுகளை புதிதாக உருவாக்கிய பின்பு அந்த பிராந்தியத்தில் புதிய பிரதேச இடங்களை உருவாக்குவதற்கு நிலத்தொடர்புள்ள ரீதியில் அந்த கல்முனை பிராந்தியத்தில் அதாவது பிரதேச இடங்கள் உருவாக்குவதுதான் எங்களுடைய கொள்கையாகும். அந்த அடிப்படையில் கல்முனை பிரதேசத்தில் 1897ஆம் ஆண்டு தொடக்கம் ஒரே ஒரு பட்டின சபையும் 3 கிராம சபைகளும் இருந்தது. அந்த எல்லையின் அடிப்படையில் அந்த பிரிவுகளை நிர்வாக பிரிவுகளை பிரதேச செயலகங்களோ அல்லது உள்ளூராட்சி சபையிலோ உருவாக்க முடியும். இருந்தும் அது சம்பந்தமாக அந்த பகுதியில் வாழ்கின்ற தமிழ் முஸ்லீம் மக்களுடைய அபிப்பிராயங்களை பெற்று அந்த எல்லைகள்
தீர்மானிக்கப்பட்டவர்களை முடித்துக் கொள்ள
எங்களுடைய நிலைப்பாடாக இருக்கின்றது. அவ்வாறு இதை ஒரு பேச்சுவார்த்தை ஊடாக அடாத்தாக இது ஒரு சமூகத்தின் மீது, முஸ்லீம் சமூகத்தின் மீது தமிழ் சமூகமோ தமிழ் சமூகத்தின் மீது முஸ்லீம் சமூகமோ திணிக்காமல் இதை பேச்சுவார்த்தை ஊடாக அவர்களுடைய சிவில் சமூகங்கள் இருக்கின்றது, அவர்களுடைய பாராளுமன்ற பிரேன் இருக்கின்றது, இருந்து இதை பேசி தீர்க்க வேண்டும் என்பதுதான் எங்களுடைய நிலைப்பாடாகும். எனவேதான் அன்புக்குரிய சபைக்கு தலைமை தாங்கும் பிரதி குழுக்களின் தலைவர் அவர்களே, இந்த விடயத்தில் கல்முனை விவகாரத்தில் நாங்கள் வேண்டுகோள் விடுப்பது கல்முனை பிராந்தியத்தின் ஒற்றுமைக்காக நாங்கள் மிக பொறுமையாக இந்த விடயத்தை எல்லை நிர்ணய குழு ஆணைக்குழு ஒன்றை நியமித்து கிராம சேவை பிரிவுகளை மீள் அமைத்து இந்த புதிய கிராம பிரதேச செயலகங்கள் நில தொடர்புள்ள அடிப்படையில் நூற்றுக்கு நூறு இதன் இன ரீதியாக அல்லாமல் எல்லா சமூகங்களும்
நன்றி
வாழ்கின்ற அடிப்படையில் இந்த பிரதேச பிரிவுகள் உருவாக்கப்பட வேண்டும். அதற்கு இந்த உயர் சபை நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கூறி விடைபெறுகின்றேன். நன்றி.
நன்றி. ஒன்றபல்ல சுசில் பிரேம ஜெயந்த்.
I have 25 minutes with
yes.
Kanchana Vijay sir.
Yes.
Thank you. Garu Niyojya Karyasabha Sabhapati Tumani ada tama wedagat amaatyansha dekaka kamitu avasthave vivade. Ma prathamen kale wen karagannawa rajya paripalana amaatyanshe væsirna sambandhen ape garu amaatyatumat sabhave sitinawa rajya kalamanakarana seva niladharin 72000ක් අපේ රටේ ඉන්නවා. මේ 72000 පහුගිය 27 වෙනිදා පෙබරවාරි මාසයේ වෘත්තීය ක්‍රියාමාර්ගයකට ගියා ලෙඩ නිවාඩු දාලා. ඒක තුලින් රජයේ කාර්යාල ගණනාවක වැඩ කටයුතු විශාල ප්‍රශ්නයකට මුහුණ දුන්නා. මේ අය කරුණු 12ක් ඉදිරිපත් කළා. අධික රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේ නිලධාරීන් සමග සාකච්ඡාව පැවැත්තුවා මම හිටපු සති දෙක කාල සීමාව තුලදී. එතෙන්දී මෙන්න මේ කරුණු අවධානයට යොමු කළා. මම නැවත ඔබතුමාගේ අවධානයට යොමු කරනවා මේ උත්ති සම්පති හතත් ගෙන්නලා සාකච්ඡා කළා වෙනත් සේවාවන් හා ගැටීමක් ඇති නොවන ආකාරයට මේ විසඳන්න පුළුවන් ප්‍රශ්න සියල්ල විසඳලා දෙන්නයි කියන කාරණය. කේ ඉතාම කෙටියෙන් කියනවනම් MN 4 වැටුප් ලබා දීම සම්බන්ධයෙන් සාකච්ඡා කරන්න වැටුප් කොමිසම සමග එවගේම අධිශ්‍රේණිය සඳහා SL1 වැටුප ලබා දීම සම්බන්ධයෙන් සේවා ව්‍යවස්ථාව 2006 එකයි එක දිනට පෙරදාතම් කරන්නයි කියලා ඉල්ලනවා. එතකොට ඒක වෙනම කමිටුවකින් ඒක සාකච්ඡා කළ යුතුයි. උසස් වීම සඳහා තරග විභාග ක්‍රමය නැවත ඇති කිරීම, තනතුරු නාමය සංශෝධනය කිරීම, විවිධ යෝජනා අදහස් ආවා. මම හිතන්නේ ඒක වෙනත් සේවාවන් හා ගැටුමක් නොවන, ඒ සේවාවන් වල අභිමානයට ප්‍රශ්නයක් නොවන ආකාරයට විසඳගන්න පුළුවන්. අද ලෝකයේ විවිධ ආකාරයෙන් ඉස්සර තිබූ තනතුරු අද නැහැ. අද අපේ රටෙත් එහෙමයි. තනතුරු නාමයන් වෙනස් වෙනවා කාලීනව. ඒ මොකද අධ්‍යාපන සුසඟම් වැඩි වෙගෙන එනවා ක්‍රමානුකූලව. ඉස්සර කාර්යාල කාර්ය සහායකට ගත්තේ කම්කරු ගත්තේ අට ශ්‍රේණිය සමාන. අද එතනින් උඩට ගිහිල්ලා සාමාන්‍ය පෙළ විභාගය. භාෂාව ගණිත සමාන වෙන්න ඕනේ. ඒ වගේ මේ සඳහා තනතුරු වල සුසඟම් ඉහළ ගිහිල්ලා තියෙනවා. ඒ වගේම රාජ්‍ය කළමනාකරණ සේවයේ රාජකාරී වෙනස් සේවන්ට පැවරීම සම්බන්ධ ගැටලුවක් තියෙනවා. අපි දන්නවා ප්‍රාදේශීය ලේකම් කාර්යාලවල එතනින් එහාට ග්‍රාම සේවය අවසන් මට්ටමට යනකොට තවත් නිලධාරීන් ගණනාවක් මේ ආයතන මේ ක්ෂේත්‍රීය කටයුතු සහ කාර්යාල කටයුතු යෙදෙනවා. එතකොට වෙන්නේ මේ සේවාවන් වල තිබෙන විශේෂපතයන් සමහර අවස්ථාවල විවිධායට පැවරෙනවා. ඒ පැවරීම සම්බන්ධයෙන් ගැටලුවක් තියෙනවා. ඔබතුමා දන්නවනේ ඔව් ඌන සේවයේ ප්‍රශ්න තියෙනවා. ඒ ප්‍රශ්න මං කියේක නෝ පොඩි අභිමානයකුත් තියෙනවා ඔතන. ඊළඟට රාජ්‍ය ගමන සහකාර සේවයේ තනතුරු ප්‍රමාණය කාලානුරූපව වැඩි කිරීම. භාෂා චටලේකන කඩමින් නිකුත් කිරීම. භාෂා පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. අනිකුත් භාෂාවන් පිළිබඳව හදාරලා ඒ ප්‍රොවිෂන්ස් එක ගන්න ඕනේ. නමුත් විවිධ ප්‍රායෝගික ගැටලු එනවා. ඊළඟට ප්‍රාදේශීය සභා ලේකම් තනතුරු සඳහා දැනට අනුමත කර ඇති අමාත්‍ය මණ්ඩල තීරණයක් තියෙනවා. ඒ තීරණය සම්බන්ධයෙන් නැවත සලකා බලන්නයි කියන ඉල්ලීම තමයි ඉදිරිපත් කරන. මොකද ඉස්සර නම් තිබුණා පළාත් පාලන සේවාවක් වෙනම. හරි ඒක තමයි නෑ ඉස්තර පළාත් පාලන ආයතන ප්‍රාදේශීය හැදෙන්න කලින් පළාත් පාලන සේවාවක් වෙනම තිබ්බා. අද එහෙම සේවාවක් නෑ. නමුත් මේ ප්‍රාදේශීය සභාවල ලේකම් තනතුරු සඳහා පත් කිරීමේදී එතන ප්‍රශ්නයක් එනවා. මේ පුහුණුව නැතිකම සහ පළාත් පාලන නීතියින් පිළිබඳ වෙන දැනුම සම්බන්ධයෙන්
ඒ සම්බන්ධව අපි ඒගොල්ලන්ට පැහැදිලි තීන්දුවක් දුන්නා. අපි ආපහු කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කළා. ඒක ඉස්සඳලා දෙනවා. ඒකම පරිපාලන සේවෙන් ලදානොත් ඒ පරිපාලන සේවා සංගමය ඒගොල්ල ප්‍රතික්ෂේප කරා මේ තනතුරු වලට යන්න.
ආ පරිපාලන සේවේ. ඔව්. ඇත්ත. ඉතින් ඒක තමයි කිව්වේ. ඒක උනේ අර අර සිද්ධි අතීතයේ වෙච්ච නිසා.
වැරදි කැබිනට් පත්‍රිකාවක් තමුන්නාසලත් එක්ක හිටපු ඇමතිවරයෙක්ව ඉදිරිපත් කළා.
ඔව් මම නෙමෙයි. රාජ්‍ය සේවක විශ්‍රාමබටු පයිතිය නැවත ලබා දීම එක පොදු ඉල්ලීමක් තියෙනවා. රාජ්‍ය කළමනාකරණ සහකාර සේවය නිලධාරීන් සඳහා පුහුණු ආයතනයක් ආරම්භ කරන එක ඉතා හොඳ යෝජනාවක්. ශ්‍රීඩායක වගේ ආයතනයක් මොකද ශ්‍රීඩායක තියෙන්නේ පරිපාලන සේවය නිලධාරින්ට. හැබැයි මෙතන 72,000ක් ඉන්න නිසා මම දන්නවා දිස්ත්‍රික්ක පරිපාලන දිස්ත්‍රික්ක 25ක් ප්‍රාදේශීය සභා 341ක් මේ ආදි වශයෙන් පළාත්පාලන ආයතන 346ක් ඒ ආදි වශයෙන් ඊළඟට අනෙකුත් සේවන් ලබා දීම නියමිත වැටුප්පා දීම නැහැ. ඒක ඉතින් පොදුවේ වැටුප් විෂමතාවය නිවත් කිරීමේදී දැනට වාර්තාවක් ඇවිල්ලා තිනවා. ඒ අනුව කටයුතු කරන්න ඕනේ. ඉතින් මෙන්න මේ කරුණු සම්බන්ධයෙන් ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. මම වැඩි කාලයක් ගන්නේ අධිකරණ අමාත්‍යාංශයේ වැසීෂ සම්බන්ධයෙන්. අමාත්‍යතුමී හිටියා, දැන් නම් පේන්නේ නැහැ. එතුමී කොහෙන්ද අහගෙන ඉන්නවා ඇති. ඔව් අධිකරණ අමාත්‍යාංශයේ මම හිතනවා මීට වඩා වැඩි දායකත්වයක් අවධානයක් මෙරටේ අධිකරණ පද්ධතිය සම්බන්ධයෙන් ඒ වගේම යුක්තිීතු කිරීම සම්බන්ධයෙන් යොමු කළ යුතුයි කියලා මම අදහස් කරනවා. මොකද මම නීති විද්‍යාලයෙන් පිට වුණාන් පස්සේ ඊට කලින් බැංකුවේ හිටියේ. අවුරුදු 10කට ආසන්න කාලයක් කොළඹ මහාධිකරණයේ මම කටයුතු කළ ක්‍රියාකාරීව අධිකරණ පහක් තිබුණේ එතකොට 1985 ඉඳලා 95 දක්වා. ඉන් පස්සේ වරින් වර උසාවි අධිකරණයට ගියා. දැන් නම් ඉතින් පූර්ණ කාලීන වගේ අධිකරණ ඉන්න උදේවරුයි. මේ දවස්වල අධිකරණයේ උදේවරුයි. ඒ අපි පාර්ලිමේන්තුවට එනවා, ඒ කටයුතු කරනවා. ඉතින් එතෙන්දී අත්දකින්න ලැබුණ මේ අවුරුදු ගණනාව තුල අධිකරණ ක්ෂේත්‍රයේ තදබදයේ වැඩි වෙලා. දැන් සාමාන්‍යයෙන් ගත්තොත් අපරාධ සහ සිවිල් නඩු 107කට වැඩි ප්‍රමාණයක් අපේ රටේ තියෙනවා. දිනපතා ගත්තොත් කොළඹ අලුත් කඩේ මහේස්ත්‍රාත් අධිකරණ ගත්තොත් 8ක් තියෙනවා. එකක් ට්‍රැෆික් කෝට් එක, 7ක් අනිත් අධිකරණ. මම ඒ ගැන විස්තරාත්මකව කියන්නම්. ඊළඟට දිස්ත්‍රික් උසාවි අනිත් පැත්තේ. ඊළඟට මහාධිකරණ අපරාධ නඩු සඳහා සහ සිවිල් නඩු සඳහා. ඊළඟට දිවයින පුරා ඒ ජුරිස්ඩික්ෂන්ස් අනුව බෙදිලා තිනු. දැන් මේවයේ සම්පත් පිළිබඳ බරපතල ප්‍රශ්නයක් තිනු. දැන් මේ අද උදේ මම ගියාම උසාවි අංක 3 ඇතුළට යන්න බෑ. මොකද උසාවිය මම හිතන්නේ වර්ගාඩි වැඩි මොනොත් වර්ගාඩි 1500ක් ඇති. විත්තිකුඩුව තියෙනවා, නිවේශාසනය තියෙන්න ඕනේ, නිලධාරින්ට ඉන්න තියෙනවා, පැමිණිල්ල නීතිඥයෝ 10 දෙනෙක් හිටිය තැනින් එහාට වාඩි වෙන්න බෑ. හිටගෙන ඉඳලත් සැකකාරයෝයි පැමිණිලිකාරයෝ ඔක්කොම එකතු වුණාම දොරෙන් අතුරට යන්න බෑ. මේක තමයි ඇත්ත తත්වය. දවසකට අලුත් පැමිණිලිත් එක නඩු 100කට 150කට කැඳවනවා මේ උසාවිය. මේ දවස්වල ඒ වන්දිරේ ලයිටුත් නෑ. පෑන් වැඩ කරන්නේ. ඒක අපි තාවකාලිකයි කියමුකෝ. නමුත් මේවැය තියෙන සම්පත් පිළිබඳ ප්‍රශ්නේ තියෙනවා. කොළඹ මහේස්ත්‍රාත් අධිකරණයට ගියොත් උඩ තියෙනවා 4යි 8යි දෙපැත්තේ. මේ දෙකටම යන්න තියෙන්නේ කොරිඩෝ එකේ අඩි 6ක් තියෙන කොරිඩෝ එකේ අඩි 3යි ඇවිදින්න පුළුවන්. ඉතුරු 3 තමයි ප්‍රොඩක්ෂන්. කසිපු බෝතල් ටික එක මුල්ලක, ටෙලිවිෂන් හොරගම් කරපු ඒවා තව තැනක, බාල්දි තව තැනක, යකඩ දම්වැල් තව තැනක. මන් දන්නේ කොහමද මෙහෙම අධිකරණ පවත්වන්නේ කියලා. හිටන් මම ආරාධනා කරනවා ගරු අමාත්‍යතුමියට අධිකරණ අමාත්‍යාංශ නිලධාරින් එක්ක ඇවිල්ලා මේක බලන්නයි කියලා. හිටන් මමත් සහයෝගය දෙන්න. මම හිටපු සුමාන දෙක තුනට මුදල් ටිකක් වෙන් කළා, ඒවා පොඩ්ඩක් පිළිසකර කරන්න, වැස්කිල ටික හදන්න, බඩු මුට්ටු ටික දෙන්න. අද යුක්තිය පසුලන්න ගිහිල්ලා සෞඛ්‍ය පහසු ගන්න නැහැ. නීතිඥ මහත්වයෙකුට යන තැනක් නෑ, සේවා දකින්න යන තැනක් නෑ. දිස්ත්‍රික් අධිකරණයේ ගිය සතියේ එකක සිවිලම කඩම් වැටුණා. කවුරුත් නෙමෙයි ඕක කිව්වේ පෙරේද කොන්වොකේෂන් එකේදී අලුතෙන් පත් වෙච්ච සභාපතිතුමා නීතිඥ සංගමේ. දැන් ගිහිල්ලා බලන්න පතුරු ගැලවිලා බිත්තිවල බිම වලවල් සිමෙන්ති කැඩලා දැනින් තැන මහාධිකරණ සංකීර්ණයේ අයිනේ කොරිඩෝවේ අයිනේ වොෂ් බේසින් එක හයි කළා. අපි උසාව යන කාලේ ඒව තිබුණේ නැහැ. මේ සේවකින්ට ආහාර ගන්න අත හොද ගන්න වොෂ් බේසින් එකද ඉන්නේ මහාධිකරණයේ කොරිඩෝවේ. අනිත් පැත්තට වෙන්නේ. ඉතින් ඕක කියලා වැඩක් නැහනේ. අවුරුදු ඒ මහගත්තොත් එමේ ඉඳන් අවුරුදු 30ක් දිච්ච යුද්ධ තිබුණා. ඒක ඉවර කළේ කවුද? ඒව ගැන කතා කරන්නේ ඒක ඉවර කරපු දඬු ගනේ ගන්න යනවා. ඒකට නම් උල්පන්දන් දෙන්න ඉන්න මං කියන්නම් එන මං එනවා ඉතුරු ටිකට මේ ඔබතුමාගේ විශේෂ නෙමෙයි. කවුරු හිටියත් හිටියක් කෙනා කියන්නේ අවුරුදු 4000ක් හිටියන්නේ. ඉතින් 4000 මොනවද කරන්න තිබුණ නැත්ද? මං එන්න හවුස් ඔෆ් ජස්ටිස් එකට. මං එන්න හවුස් ඔෆ් ජස්ටිස් එකට මොකද උනේ කියන්නේ? දැන් යල් පැන ගිය පණක්. දැන් ට්‍රැෆික් ලෝ එක බලන්න පාර කියන්න බෑද? මේ ට්‍රැෆික් ලෝ එක අද ප්‍රමාණවත්ද? කවුද යෝජනා කරලා තින්නේ? ත්‍රස්තවාදී වැලැක්වීමේ පනත අයින් කළා. හේනෝ ත්‍රස්ත විරෝධී පනත. මහජන ආරක්ෂක පනතේ විධිවිධාන අනුව හදිසි නීති යටතේ පමණක් ක්‍රියාත්මක කළ හැකි වරදව සාමාන්‍ය නීති බාටපත් කරන්න යනවා. කතා කරන්නේ මානව හිමිකම් ගැන. පස්සෙනකොට රැස් වෙන්න බැරි වෙනවා. විශ්වවිද්‍යාලවලට වතුර ගහන නෙමෙයි ටයර් කප්පිච්චොත් පාරේ පාර වුණොත් පොදු දේපලයට නඩු දාන්න පුළුවන්. අලුත් පනතහම ත්‍රස්තවාදීන් හැටියට සලකලා වෘත්තීය සම්ප්‍රද ත්‍රස්තවාදීන් කරයි. මේ කරන්න ගිය එකක් කරන්න යන්නේ තව එකක්. රටේ ප්‍රශ්න වැඩි වෙනකොට මහජන උද්ඝෝෂණ වැඩි වෙනකොට ජනතාව නැගී සිටිනකොට මර්ධනය කරන්න ඕන එක නීති ටික හදන්නේ හදන්නේ ත්‍රස්තවාදී වැලැක්වීමේ පනත හොසි කළා ජිනීවා කට්ටියව සැහැීමකටපත් කළා. තමුන්නාන්සෙලා කොටින් වෙහෙනම් ඉරි අරි ත්‍රස්තවාදී වැලැක්වීම පනත නොතිබ්බන ඒ කවුද ගෙනා? ඒ කෙනා ජයජන මහත්මයා. එතුමාට දැක්මක් තිබුණා. දර්ශනයක් තිබුණා. අද UNP එකට දැක්මකුත් නැහැ දර්ශනයකුත් නැහැ. ඉතිහාසයේ තිබුණා. අද නැති එකයි ප්‍රශ්නේ. දැන් ගන්න අධිකරණසේ උසස් වීම දෙනකොට මහේස්ත්‍රාත් අධිකරණයෙන් පටන් අරගෙන අවුරුදු 25 30 මහේස්ත්‍රාත් උසාවිය දිස්ත්‍රික් අධිකරණේ මහාධිකරණයට දීලා එතෙන්ට එනකොට වණ්ඩ උපරිම අධිකරණයට යනකොට එයාට අවස්ථාවක් නැහැ. ඇයි? මෙතන CC එක තියෙනවා. CC එකෙන් තමයි තීන්දු වෙන්නේ. මම ඉතා හොඳින් දන්නවා කොළඹ මහාධිකරණේ ඉතාම ජ්‍යෙෂ්ඨ මහාධිකරණ විනිශ්චකාරවරු ඒ CC එකේ දැන් නැහැ. දැන් ජීවතුන් අතරත් නැහැ කියන මට කියන්න පුළුවන්. නීතිපති පාත්වෙන්ති ඉහෙළම තනතුරක් දරපු කෙනෙක් ওই CC එකේ හිටියා. ඔකේ හිටියා. ඒක නිසා සමහර මහාධිකරණ විනිශ්චකාරවරුන්ට උසස්සීම් ලැබුණේ නැහැ. හේතු කිව්වේ නැහැ. ඉතින් මෙහෙම අධිකරණ ක්ෂේත්‍රයක් ගෙනියන්න බෑ. කැරිය ජජ් කෙනෙක් අවුරුදු 25 30 ගිහිල්ලා මහාධිකරණයට ආම අවුරුදු 60න් විශ්‍රාම යන්න ඕනේ. අභියාචන අධිකරණයේ 63 විශ්‍රාම යන්න ඕනේ. ශ්‍රේෂ්ඨ අධිකරණයේ 65යි. ප්‍රයයට අවස්ථාවක් නැහැ. ඒ නිසා නිවැරදි ක්‍රමවේදයක් මෙතන හැදීම සඳහා මේක මැදිහත් වෙනවා අමාත්‍යංශය නිකන් ඉදලා. දැන් හවුස් ඔෆ් ජස්ටිස් මම එන්න එතෙන්ට. දිස්ත්‍රික් උසාවි 12 එතන. අතන මහාධිකරණ අපරාධේවා 7යි. සිවිල් ඒවා 2යි. මහේස්ත්‍රාත් උසාවි 8යි. කොළඹ දැන් මේකටත් හරියන්න 46ක් අධිකරණ හදන්න විජේදාස රාජපක්ෂ මැතිතුමා ඉන්නකොට අධිකරණ මැති හැටියට BCC එකේ ඉඳන් අක්කර 6ක් දුන්නා. අපි සහයකය දුන්නා. ඉඳන් අක්කර 6 බොහොමාරුවෙන් ගත්තා. තමුන්නාන්සේ දන්නවා. දැන් ඔතන අධිකරණ සංකීර්ණ හදන්න සැලසුම හැදුවා. 46ක් ශාලා පහසුකම් එක්ක. දැන් මොකද උනේ? දැන් ඔන්න ඒක කරන්නයි කෝ BOT ක්‍රමයට. ආයෝජකේ කොහෙලා? ආයෝජකේ ආයෝජනය කරනවා. බියෝටි ක්‍රමයට හැදුවෙන් පස්සේ අවුරුදු 20ක් ගෙවනවා මිලියන 200 ගානේ මාසෙට. දැන් මේකට එන පිරිවැය කීයද? රුපියල් බිලියන 18යි. රුපියල් බිලියන 18යි. දැන් මේ ලොකුවට වම්පෝරි ගහනවනේ. ගම් පෙරළියට 1,60,000යි බිලියන 60යි. ආ? එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා බිලියන මෙච්චරයි. මේ අධිකරණයට බිලියන 18 අවුරුදු 4 දෙන්න තිබුණා අවුරුද්දට බිලියන 5 ගානේ දුන්නා. අවුරුදු 4ක් යනවනේ ඕක හදන්න. මේකත් මොකද කරන්නේ? මේකෙනුත් ගහන්න හදන්නේ. ඇයි? ඉන්වෙස්ට් කෙනෙක් කොහෙල ඩොලර් මිලියන 100ක් දෙනවා. මිනිහ ඉන්වෙස්ට් කරලා හදනවා. එතකොට බිලියන 18යි. ගෙවලෙවරකට ගණන් හදුවාම බිලියන 45යි. රජයේ හයි යුක්ති ඉටු කරන්න නම් අධිකරණයේ ක්‍රියාවලිය ඉක්මන් කරන්න නම් කඩදම් කරන්න නම් මුදල් වියදම් කරන්න පුළුවන් බජට් එකෙන් බිලියන 5 ගන්න ඉතල. මොකද්ද බිලියන 5 කියන එක දැන්? දැන් මම දැක්කම ඊයේ පෙරේද අර කොයිද වීරවිල බිලියන 3000ක් වියදම් කළා හදන්නේ ක්‍රීඩා සංකීර්ණ. ඔය උන්තර හදලා තින් තව. තව හදන්න යන්නේ. බිලියන 4ක් වියදම් කරන්න බැරිද අවුරුද්දට? අවුරුදු හතරෙන් අධිකරණ සංකීර්ණය හදලා ඉවරයි. තමුන්නාන්සලෝ ඉන්නේ මහේස්ත්‍රාත් අධිකරණයයි දිස්ත්‍රික් අධිකරණයයි කඩාගෙන වැටලා නීතිඥයෝයි සේවාදායකයෝයි මැරෙනකම් අර කුණු කන්ද කඩන වැටෙනවා වගේ. ගිහිල්ලා බලන්න. එක්කෙනෙක්වත් යන්නේ නැහැ. හැබැයි මම දැන් එනවා ඊළඟ එකට. අධිකරණ සංවිධාන බලන්න සංශෝධනය කළා ගෙනාව දේශපාලඥයෝයි මේ පහුගිය ආණ්ඩුවේ අයවයි ත්‍රිපුද්ගල විනිශ්චයකාර ආසනයක් ඉදිරියට. අපේ රටේ ඉස්සෙල්ලාම ට්‍රයිලඩ් බයිකක් තිබුණේ මැතිව් පීරිස් නඩුව. දෙවැනි එක මේ පාර්ලිමේන්තුවේ බෝම්බ ගහපු නඩුව. දැන් බෝම්බ ගහපු අය මම දන්නේ නැහැ මේකේ නැහැ දැන්. ඒ නඩුවේ මම පෙනී හිටියා. දවස් 45ක් ට්‍රයිල් එක. ජජස් තුන් දෙනෙක්. මොකද්ද චෝදනා? පාර්ලිමේන්තුවේ බෝම්බ ගෙවුවා කියන එක විතරක් නෙමෙයි. දෙනියාය මන්ත්‍රීවරයා මිය ගියා. ඝාතනය වුණා. සේවකෙක් මිය ගියා. ඇතුළන්තුලි මහත්මයා බරපතල තුවාල ලැබුවා. මේක නඩු දැම්ම. නඩුවේ නිදහස් වුණා. ඒක වෙනම කතාවක්. මම ඒක කියන්නේ නැහැ. ඊළඟට මැතිව් පීරිස් නඩුව. ආන්දෝලනාත්මකයි. බරපතල අපරාධයක්. එල්ලුම් ගහෙන් කෙලවර වෙන්නේ. සෙවන්දි නඩුව. විද්‍යා ඝාතන නඩුව. මේ ඔක්කොම බරපතල අපරාධ. දැන් මේගොල්ලෝ දාපු අධිකරණ සංවිධාන බලත සංශෝධනය කළා. මම කියවන්න වගන්ත ටික. මංගව තියෙන දන්නිදි සංග්‍රහයත් මම ඔන්න ඒක කියවන්න වෙලා නැහැ. මොනවාද වගන්ත ටික? මේකේ දාලා තියෙන 300 ෂෙඩියුල් එකේ තියෙනවා. ෂෙඩියුල් 6 260 වගන්තිය. මොකද්ද? සොරකම. සොරකමට 308 වගන්තිය දඬුවම කොච්චරද? අවුරුදු 3යි. 386 ක්‍රිමිනල් මිස් අප්‍රොප්‍රියේෂන්. 386 අවුරුදු 2යි. රජයේ සේවකන සාමාන්‍යයට 387 අවුරුදු 3යි. CBT ක්‍රිමිනල් බ්‍රීච් ඔෆ් ට්‍රස්ට් සාපරාධ විශ්වාසකදී අවුරුදු 3යි. මේ අවුරුදු 3ක් හිරේ දාන්න තමයි දැන් මේ ගිහිල්ලා නඩුකාරය 3 දෙනෙකුත් විනිශ්චයසනේ නැගලා විශේෂ අධිකරණ දැම්මයි කියලා දැන් මේ යන්නේ. කොළඹ මහ අධිකරණේ අංක 1 මේ අපි දුරුන් දුන්න එක 1985 34කට කලින්. අපි 160යි වැච්චි. දැන් නම් 1000ක් විතර ඉන්නවනේ අවුරුද්දට. දැන් ඒ අධිකරණයත් කන්වර්ට් කරන විශේෂ මහ අධිකරණයට. දැන් මොකද උනේ අලි රෝෂාන්ට? මහා ලොකු ප්‍රසිද්ධියක් දීගෙන මම මේ ඒ ගැන කතා කරනව නෙවෙයි. නෑ නෑ හරි නෙවෙයි. කොහොද දැන්? නඩුව අධිකරණ බලේ නැහැ කියලා ඇරියා. ඉතින් තටමල ඕක තමයි බීකලේ. මම මේ එක උදාහරණයක් කිව්වේ. මේවා නෙවෙයි අපරාධ නඩු තිනව අවුරුදු ගණන් පරණ වෙච්ච ස්ත්‍රී දූෂණ නඩු තිනව ලයිෆ් ටයිම් දෙන්න පුළුවන් ඒවා මරණ දඬුවම දෙන්න පුළුවන් නඩු ගණනාවක් තිනව ඒවැ සාක්ෂිකාරයෝ මිය යනවා නඩු ඔප්පු කරන්න බැරි වෙනවා ප්‍රොඩක්ෂන් නැති වෙනවා නඩු ඔප්පු කරන්න බැරි වෙනවා ඉතින් අපරාධකාරයෝ නිදහස් වෙනවා හැබැයි ඒවා අවුරුදු ගණන් යනවා පැත්තක තියලා මේ පහුගිය අවුරුද්දක තුනේ අරන් යනවා මේක ලෝකෙට පෙන්නනවා මෙන්න පහුගිය ආණ්ඩුවේ හොරු මේ හොරු අල්ලන්න දානවා නඩු නඩුකාරයෝ 3 දෙනෙක් අහන මේගොල්ලෝ හිතුන ඇති මේ අපි බය වෙයි කියලා 3 දෙනෙක් දැමමම නීතිඥයෝ අපි ওই නඩු කතා කරලා තිනවා ඉතින් ඒක නිසා මීට කලින් මම ඔබතුමගේ ඉල්ලීමක් කරනවා අවුරුද්දට බිලියන 4 ගානේ වෙන් කරගන්න වැසීර්ෂෙන් හවුස් ඔෆ් ජස්ටිස් හදන්න බියෝටි එක පැත්තකට දාන්න බෑද නීතිමත් දෙපාර්තමේන්තුවට අලුතෙන් 50ක් ගත්තා තව 50ක් ගන්න යනවා කොහෙද ඉඳ තින් ඒ ගොඩනැගිල්ල හදන්න බෑ තව අවුරුද්දකින් ඉවර කරන්න බෑ හදපු ගොඩනැගිල්ල කුලියට හරි එකක් අරගෙන මේව කරන්න ඕන. එහෙම නැත්නම් නඩු ප්‍රමාදේ වළක්වන්න බෑ. දැන් අපි තව වෙනතුරු බැරි වුණා අපිට උසාවියකට ගියාම බලන්න නඩු වුණු අරගෙන. මේව නවල ඒකවට රබර් බෑන්ඩ් එකකුත් දාලා ගේනවා. හතර පාරක් නඩු කොපිය ගන්නකොට අතට දීවලා ඉවරයි. මේ අපි කතා කරන්නේ තාක්ෂණ යුගය. ඩිජිටල් යන්න හදන. Wi-Fi දුන්නයි කියනවා. මේ අවුරුදු 4 මාසකට බැරි වුණා ශ්‍රේෂ්ඨ අධිකරණින් ලපන් ලැහට අරගෙන ඔටෝමේට් කරන්න දාටන් මේ නඩු කටයුතු කිරීම වාර්තා පවත්වගෙන යෑම. උනා මේ කතා. මම දැන් ඔය ටික ඔය පැත්තෙන් කියනවා විනිශ්චයකරු. දැන් ගිහලා බලන්න. අංක 6 උසාවියේ විනිශ්චයකරතුමා මෙහෙම උඩට නගින්න යනකොට ඔළුව පාත් කළ නැත්නම් උඩ ෆෑන් එකේ ඔළුව වදිනවා. පිටිපස්සේ කර්ටන් එක ඇරියොත් තාක් එක්ක ඇවිල්ලා වහනවා. මම මේ අත්දැකීම් කියන්නේ. මේවා උසාවිද? උසාවියේ කෑල්ලක් වෙන් කළා චේම්බර් එක හදනවා. ෆෑන් එකක් දාලා. ඉතින් නඩුකාරුන්ට කියනවා නඩු අහන්නයි කියලා. මේ දවස්වල වතුරත් නැහැ ලයිටුත් නැහැ. ඔන්න වැඩි. මෙහෙම අධිකරණ අමාත්‍යංශ ගෙනියන්න බෑ. ලීගල් এডুকেෂන්. ඒකේ ක්වොලිටි එක ගැන අපි බලන්න ඕනේ. දැන් 1000ක් පාස් අවුට් වෙනවා. මේ ළමයි මොනවද කරන්නේ? ඒක අපේ වගකීමක්. ඒ සඳහා වැඩපිළිවෙලක් හදන්න ඕනේ. අවුරුදු 1000ක් පාස් අවුට් වෙනවා. ගියසරේ මම ගියා කොන්වෙන්ෂන් දෙකකට. ඊළඟට බ්‍රයිබරි ඩිපාර්ට්මන්ට් එක. දැන් ඔබතුමී දන්නවා අපි ඔක්කොම එකතු වෙලා දීමනා වැටුප් ඉන්න දීමනා වැටුප් වැඩි කළා නීතිපති දෙපාර්තමේන්තුවයි විනිශ්චයකාරතුමන්ලාගේ. අපේ බ්‍රයිබරි එකේ තාම එක හම්බුන්නේ නැහැ. අපේ නිර්දේශය තුනේ බ්‍රයිබරි එකටත් දෙන්න. බ්‍රයිබරි කෙනේ 27 දෙනයි නේද හරින් නීතිඥයේ. මේ 27 දෙනාට බෑ මේක කළමනාකරණය කරන්න. ඒ නිසා කැබිනට් පත්‍රිකාවක් දාලා ඒක සම්මත කළා බ්‍රයිබරි ඩිපාර්ට්මන්ට් එකටත් ඒ අවශ්‍ය ඒ වරප්‍රසාදෙම ආරම්භ වෙන්න. එහෙම නැත්නම් ඒක කරන්න බෑ. ඊළඟට දැන් තව කොච්චර how many more minutes I have?
5 minutes.
Good. දැන් මම අනිත් එකට එනවා. දැන් මේ විශේෂ අධිකරණ දාගෙන යනවනේ. දැන් මෙතෙක් ආපු අධිචෝදනා පත්‍ර ඒ සියල්ලට උනා වැඩි බෙදුම් කරේ. දැනට විගණකාධිපති වාර්තාවේ තිබෙන ප්‍රමාණයට. හැබැයි කොමිෂමනුත් ආපු තොරතුරුත් එක්ක බිලියන 11ට වඩා වැඩි ට්‍රිලියන ගණක් දක්වා දිවෙනවා. ඊට පසු අවස්ථා අවුරුද්දක තියෙනවත් එකතු කරලා ගත්තොත්. ඒකට ෆොරෙන්සික් ඔඩිට් එකක් යන්න ඕනේ. ඒක දැන් පෙරෙනවයි කියලා කියන එක මම දන්නේ. හැබැයි ට්‍රිලියන ගණකට යන මේක තමයි ලංකාවේ ලොකුම හොරකම්. දැන් ඔබතුමියට මේ ගරු ස්වභාවිදි කියන බුලන්ද අවසාන කතාවේදී පිළිතුරු දෙනකොට බැඳුම් කරේ සම්බන්ධයෙන් කෝප් වාතාව තිබ්බා. වාර්තා දෙකක් දැම්මා. අපි දැක්ක වාර්තාව දෙක දානකොට මොකක්ද උනේ කියලා. මේ වෙනතුරු කෝප් වාර්තා ගිහිල්ලා හිටන් නඩු දැම්ම කෙනෙක් අල්ලස් දෙපාර්තමේන්තුවෙන් හෝ නීතිපතියකෙන් නැහැ. මේක තමයි ඇත්ත. ඒ නිසා ජනාධිපති කොමිසමක් දැම්. කොමිසමේ ඉඳලා ගෙනල්ලා හිටන් සංශෝධනයක් ගෙනාව බ්‍රයිබරි එකේ ඒක පාස් වුණේ නැහැ තාම. ඒක පෙන්ඩි. හැබැයි නීතිපති දෙපාර්තමේන්තුව පුළුවන් නඩු දාන්න. දැන් දැනට තියෙන බී වාර්තා දාලා දෙන්නෙක් හිටියා. අර්ජුන ඇලෝෂියසුයි අනිත් එක්කෙනයි රසුන් පලි හේනයි අවුරුද්දකට ආසන්න කාලයක් අපතුන. ඊළඟට දැන් ගිරිසුමනේ දරස් කාලේ හදිසි නැමත අපහ. දැන් ඒගොල්ලොත් ඇතුලේ ඉන්නවා. දැන් මොකද ඒගොල්ලන්ට දාන්න චෝදනාව? මම දැක්කේ මේ පොලිස් මාධ්‍ය ප්‍රකාශක කියපු ටිකයි පත්‍රයේ තියෙන ටිකයි. මොකද අපිට ඇක්සස් එකක් නැහැ නේ බී වාර්තාව ගන්න. මොකද්ද දැන් මේ කියලා අපේ නඩුවක් නෙවෙයිනේ. හරි. දැන් ඒක කියපු හැටියට තියෙන ආධාර සානු බල දීම. එඩින් එන්නේ බෙටි. හරි. දැන් ඒඩින් හැබිටින් ඒගොල්ලෝ දැම්මනම් තමුන්නාන්සේලා කෝප් වාර්තා දෙකයි. ඒක පැත්තකින් තිබ්බා. කොමිෂන් සභාව වාර්තාව අරගෙන බලන්න. ඒඩින් එන්නේ බෙටින් දාන්න ගියාම මොකද්ද වෙන්නේ කියලා? ආ? නෑ බලන්න ඒක මොකද වෙන්නේ කියලා. ඉතාලම පැහැදිලිව. මේ කරුණු මේ ස්වභාවය අපි සභාගත කරලා තිනු. කොයි ආකාරයෙන්ද මේක සිද්ධ වුනේ? මුලින්ම මහ බැංකුව වෙන් කළා මුදල් අමාත්‍යංශය. මහ බැංකුව හැදුවෙන් පස්සේ එක වතාවයි වෙන් කළා තුනේ කෙටි කාලයකට 73. ඒ ඇරුණාම මේක සම්පූර්ණයෙන් වෙන් කළා මේ දෙක දෙපැත්තකට. ඒ සැලසුම් සහගතව මම මේ ආධාර අනුබල දීම කීන තැනට කොහොමද යන්නේ කියන එක එන්නේ. ඊළඟට වෙනම සාකච්ඡාවක් තිබ්බා. මම මේ නංගම් කියන්නේ නැහැ. ඒවා මේ හැන්සාඩ් එකේ තිනු. හරි. නේද සාකච්ඡාවක් තිබ්බා. සාකච්ඡාව තුළ එක්කෙනෙක් කිව්වා බිලියන 75ක් ඕනේ කියලා. ඊට පස්සේ අගමැතිතුමා කිව්වා බිලියන 15යි කියලා හිතා. දැන් ඒකම පරස්පර විරෝධී. මුදල් ඇමතිතුමා කියනවා 75ක් ඕනේ කියලා ලියුමක් කරේ අන්ඩේටඩ් ලෙටර්. දින රහිත ලිපිය. කොමිෂන් සභාවේදී පිළිගත්.
කරු මන්දිරතුමා විනාඩි දෙකක්
තියෙනවා. හරි මම විනාඩි දෙකේ මේ ටික ඉවර කරනවා. හරි. ඊළඟට මොකද උනේ? මුල්ම අවස්ථාවේදී මුල්‍ය 50 සංශෝධන උල්ලංඝනය වුණා. හරි. ඊට පස්සේ මොකද උනේ? කොමිටියක් දැම්මා. කොමිටිය දාලා ආරක්ෂා කරන්න හැදුවා. බැරි වුණා. අපෙන් එහව බොන් ජේම්ස් බොන්ඩ කියලා ඇහුවා. අපි බොන් ගැන ඊට වඩා දන්නා මමත් බැංකුවේ අවුරුදු 8ක් හිටියා. ට්‍රෙෂරි එකේ අවුරුදු 2ක්. ඒක නිසා ඔය ප්‍රීමියම් ඩිස්කවුන්ට් තියෙනවයි ෆොරෙන් එක්ස්චේන්ජ් ඩීලින්ග්ස් උයි අපි දන්නවා බේසික්ස්. මූලධර්ම ටික. බැංකු විභාගයත් මම ඉවර කරලා තිබ්බේ. ඒ නිසා ප්‍රැක්ටිස් බැංකිනුත් දන්නවා ෆොරෙන් එක්ස්චේන්ජ් ගැනත් මම දන්නවා. දැන් නම් අපවෙතින් යන අදහසක් නැහැ. දැන් මම කියන්න හැදුවේ මේ වෙන්දේසිය කරන්නයි කිව්වේ කවුද? ඔන්න කොමිෂන් වාර්තාවේ 391 392 393 පිටුවල අර්ජුන මහින්දන් කියලා තියෙනවා. දැන් කොහොමද දැන් කොහෙයා? දැන් යන්නේ. අපි කියන්නේ මේ ඔක්කොම ගේන්නේ. දැන් මේ හිටන්නේ තව එයි ඩුබයි වල ඉන්න කට්ටිය. අහම පරීක්ෂණ ගෙනවන්න දැන් වෙන වැඩේ. ගේන්නේ. දැන් මම පෙන්නන්නම් ඕක වෙන වැඩේ. දැන් ඔබතුමිය දාපු මේ පනත 2018 අංක 9 දාන අධිකරණ සංවිධාන පනතේ සංශෝධනේ අරගෙන මේක කියවාගෙන ගියාම ওই ටික ඔක්කොම උතනට අහු වෙනවා. තමුන් ඔබතුමිය හරි වැඩක් කළා තින්නේ. ওই පැත්තට. මේ බලන්න. ත්‍රිපුත්කල මහාධිකරණේ අවශ්‍යතාවිත නීතිපරය විසින් අල්ලස් දූෂණ චෝදන නීතිපති සහ අල්ලස් කොමිසම වරදේ ස්වභාවය යන අවස්ථාගත කරුණු හා වරදේ බැරෑරුම්කම හා කොහොමද බැරෑරුම්කම අනිත් ඒවාත් එක්ක ගන්නකොට මහ බැංකු මංකොල්ලේ වරදේ සංකීර්ණ බව කොච්චර සංකීර්ණද හා කොච්චර තාක්ෂණය යොදා ගන්න සිද්ධ වුණාද ටෙලිෆෝන් කෝල් ගැන අහන්න දුන්න ටෙලිෆෝන් කෝල් ගන්න ඒ වරද නිසා රජයේ මතවන බලපෑම කොහොමද බලපෑම බලපෑම දැක්කා පෞගිය පළාත් පාලන මැතිවරණය පෙබරවාරි 10 වෙනිදා දුන්න ප්‍රතිඵලවලුත් කොටස. ඔව් ඊළඟට ෆුට් නෝට් දැම්ම සමහරු. හරි. ඊළඟට මේකේ තියෙනවා රජයට සිදුන මුල්්‍ය පාඩු. මුල්්‍ය
පාඩු මන්ත්‍රීතුමා කාලය අවසන්.
හා කූටලේකන සෑදීම අන්න කූටලේකන හදලා තිනයි අන්ඩේටඩ් ලෙටර් එකක් කරලා. ඉතින් මේවට දාන්න පුළුවන්. මේක ත්‍රිපුද්ගල මහාධිකරණයට යන්න පුළුවන් නඩු. ආධාර අනුබල දීම ඔක්කොම. හැබැයි මේව එකක්වත් වෙන්නේ නැහැ. හැබැයි ඔබතුමී මේක දාපු එක හොඳයි. මොකද මේවෙන් වැඩ ගන්න පුළුවන් ඉස්සරහා පත් වෙන කවුරු හරි අධිකරණ ඇමතිවරයෙකුට ආණ්ඩුවකට. ඉතින් ඒක නිසා මම ඊටාම පැහැදිලිව මම කලින් කිව්ව කරුණ ටික කියනවා මේ රටේ අධිකරණ ක්ෂේත්‍රයේ විශාල අභිමානයක් එක්ක හිටියේ. පෙරේද තිබ්බ කොන්ඩොකේෂන් එක අලුතෙන්. ආ ඊට පස්සේ ඇනුවල් මීටින් එක තිබුණා. ඉතින් ඒ විශාල උනන්දුවකින් නීතිඥයෝ වට එනවා. හැබැයි පහසුකම් අපි සපයන්න ඕනේ මම කියන්නේ එකවර කියලා. සමහර අලුත් ඒවා හදලා තිනවා. හැබැයි වුණා නියම විදිහට කලමනාකරණය
කරු මන්ත්‍රීතුමා කාලය අවසන්.
මම ඉවරකට තප්පර 10. ඒ නිසා මම විශේෂයෙන් මතක් කරන ඔබතුමියට ඔය හවුස් ඔෆ් ජස්ටිස් එක අලුත් කඩේ හදන එක ඒක ආරම්භ කරන්න අපිත් ඕනනම් සහයෝගය දෙන්නම් වයසීෂර දාලා බිලියන 4ක් වෙන් කරන්න පළවෙනි අවුරුද්ද. ඊළඟ අවුරුදු 4 ඉවර කරන්න. ඊළඟට ඔය පැරණි සංකීර්ණය ඕනනම් අපිට පුළුවන් යෝජනා කරන්න ප්‍රිසර්ව් කරන්න. ප්‍රිසර්ව් කළා වොන්නේ විශේෂාධිකරණ දෙක තුනක් එතන තියන්න පුළුවන් නඩුවා නැහැ. ඒතර ඔය තදබදයක් ඇති වෙනවා. නීතිඥන්ටත් පහසුයි, විනිශ්චයකාරුන්ටත් පහසුයි. ඒ වගේම අවසාන වශයෙන් යෝජනා කරනවා ගරු විනිශ්චයකාරු හැමතරාතරෙම කරනවා. සමූහ රක්ෂණයක්, වෛද්‍ය රක්ෂණයක් ඇති කරන්න ඒ තුලින්ම හිතන්නේ විශාල සේවයක් ලබා ගන්න පුළුවන් වෙයි කියලා මම කතා අවසන් කරනවා.
කරු ડોક્ટર නලින්ද ජතිස්ස. ඔන්ඩරබල් මිනිස්ටර්. ඔන්ඩරබල් මිනිස්ටර්.
පුංචි පැහැදිලි කිරීමක් කරන්න. අපි මේ අධිකරණ සංවිධාන පනත සම්මත කරේ ගිය අවුරුද්දේ. බැඳුම් කරේ එන්නේ 2015 ඉඳලා. එතකොට ඕවට විශේෂ මේ ජනාධිපති කොමිෂන් දාලා ඔක්කොම කරලා ඉවරයි. ගරු මුණාසලාලුට මං සිතුමනි මේවා මේ ගිය එක කොටසක් ඉලක්ක කරගෙන කරපු දේවල් නෙමෙයි. බැඳුම් කරේටත් එකයි කොයි එකටත් එකයි. අපි ඕනම වෙලාවක ඒවට මූණ දෙන්නත් සූදානම්. ඒවා කරලා තියෙනවා නම් කවුරු හරි රජයේ මුදල් අය කර ගැනීමට මේ අධිකරණය තුලින් ක්‍රියාත්මක කරන්න පුළුවන්. මට මං කනගාටු වෙනවා මේ මේ අර දින 56 කුමන්ත්‍රණකාරී රජයේ අධිකරණ ඇමතිවරයා මේ පිළිබඳව නිකන් කටයුතු
නොකර
බොහොම අවබෝධයක් නැතුව කතා කිරීම ගැන මං කනගාටු වෙනවා
හිටපු
අධිකරණ ඇමතිතුමා.
වර්ෂ පොයින්ට් ඔෆ් ඕඩර්.
පොයින්ට් ඔෆ් ඕඩර්. ගරු අධිකරණ ඇමතිතුමියගෙන් මම පැහැදිලි කරගන්න කැමතියි. දැන් මහා බැංකුව බැඳුම් කරේට සම්බන්ධ වෙච්ච අර්ජුන් මහේන්ද්‍රන් එලෝසියස් කණ්ඩායමට දඬුවම් දෙනවා වගේම 2007 ඉඳලා 2015 දක්වා වෙච්ච බිලියන 800 ගානක
දඬුවම්
දෙනවා.
නෝ පොයින්ට් ඔෆ් ඕඩර්. ඔන්ඩරබල් මෙම්බර්. ඔන්ඩරබල් මෙම්බර්.
ගරු නියෝජකාරක සභා සභාපතිතුමනි මට තියෙන ඔබතුමා මේක නිශ්ශබ්ද කළ දුන්නොත් හොඳයි නැත්නම් ඉතින් ගරු නියෝජකාරක සභා සභාපතිතුමනි මට තිබෙන කෙටි වේලාවෙදී විශේෂයෙන් ආපදා කළමනාකරණ
අමාත්‍ය ඕඩර් ප්ලීස් ඔන්ඩරබල් වේලු කුමාර් විල් ටේක් ද චේ
ගරු මන්ත්‍රීතුමා කතා කරා.
මුල් අසනට මන්ත්‍රීතුමනි ආපදා කළමනාකරණ ඇමතුමාට ප්‍රශ්න කීපයක් ඉදිරිපත් කරන්න කැමැති. 2006-10 කාලේ ආපදා කළමනාකරණ අමාත්‍යවරයා පත් වෙලා හිටියේ කළුතර දිස්ත්‍රික්කේ. එතුමා අගලවත් ආසනේ බාරව හිටියේ අපේ තෙවරප්පිර මන්ත්‍රීතුමා දන්නව මහින් සමරසිංහ මන්ත්‍රීතුමා. ඒ කාලේ කොයිකා ආධාර යටතේ අගලවත් නගරයේ ආපදා කළමනාකරණ අමාත්‍යාංශය මැදිහත් වෙලා ශ්‍රවණාගාරයක් ඉදි කළා. අවුරුදු 6ක් ගත වෙනකොට ආපදා කළමනාකරණ අමාත්‍යාංශයෙන් හදපු ගොඩනැගිල්ල ආපදාවට ලක් වුණා. දැන් ඒකේ බීම් කඩාගෙන වැටිලා බිත්ති ඉරිතලලා කඩාගෙනට ඔන්න මෙන්න කියලා තිබෙන්නේ. දැන් නිර්දේශ කළා තියෙනවා ගොඩනැගිල්ල අයින් කරන්න කියලා. ගොඩනැගිල්ල අයින් කරන්න මම දන්න විදිහට 120ක් 25ක් විතර යනවා. එසම මම ඔබතුමාගෙන් ඵලයෙන්ම ඉල්ලන්න කැමති මෙන්න මේ ව්‍යාපෘතිය සම්බන්ධයෙන් මම දන්න හැටියට 190ක් විතර වියදම් කළා තිබෙනවා මේ ව්‍යාපෘතියට. රජයේ මුදල් ඊළඟ විදේශාධාර මේ සියල්ලෙන් ඒ හදපු ආපදා කළමනාකරණ බිල්ඩින් එක පිළිබඳව කරුණාකරලා හොයලා බලන්න හොයා බලලා වාර්තාවක ඉදිරිපත් කරන්න කියලා. ඊළඟට ඔබතුමාට තමයි කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවත් අයිති වෙන්නේ. දැන් මේ විදුලි කැපිල්ලක් තිබෙනවා. විදුලි බල ඇමතුමත් නිකන් මේක අදයිය දන්න පෑවිල්ලක් වගේ කවදාවත් අහල නැහැ වගේ බොහොම විස්මයෙන් තමයි කතා කරන්නේ. මම දැනගන්න කැමති කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවට කියන්න පුළුවන්කම තිබෙන්නේ අදහස වහිනේව විතරද කියලා. ඔවුන්ට අඩු ගන්න අනාවැකියක් කියන්න බැරිද? මොකද දැන් මේ වර්ෂාපතනය නැති වෙනකොට මාඋස්සා කැලේ ආශ්‍රිත ඉහළ අහසේ අපි දැක්කා හෙලිකොප්ටර් යොදාගෙන කෘත්‍රිම වර්ෂාව ඇති කරන්නට යම් වැඩපිළිවෙලක් දියත් කරනවා. විශාල වියදමක් දරලා. දැන් මෙහෙම ක්‍රියාවලියක් වෙනකොට කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවෙන් ඒ සඳහා විශේෂඥ සහාය ලබා ගන්නට ඕනේ. මේ කෘතීම වැසි ඇති කිරීම සඳහා යම් සාකච්ඡාවක් තිබුණා නම් කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවෙන් සහභාගී වෙච්ච නිලධාරියා කවුද? අධ්‍යක්ෂ ජනරාල්වරයා සම්බන්ධ වුණාද? එහෙම නැත්නම් ඊට වඩා බොහෝ කනිෂ්ඨ කෙනෙක් සම්බන්ධ වුණේ. මම දන්න හැටියට හිටපු අධ්‍යක්ෂ ජනරාල්වරයා ප්‍රකාශයට පත් කරලා තිබෙනවා මෙහෙම කෘතීම වැසි ඇති කරන්න ගියත් ඇති කරන්න පුළුවන් උපරිම වර්ෂාපතනයේ මිලිමීටර් 7යි කියලා. එතකොට කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවේ ඉන්න විෂය දැනුම සහිත අයගේ දැනුම පැත්තක දාලාද මේ ක්‍රියාවලිය සිද්ධ කරේ කියලා මම දැනගන්න කැමතියි. තුන්වෙනි කාරණේ තමයි මම හිතන ඔබතුමා මේ වතයි උත්තර දෙවි කියලා. දැන් මේ පාර්ලිමේන්තුවේ ද්වාර කීපයක් අපි ප්‍රශ්න මතු කළා. අර ඩොප්ලර් රේඩාර එක පිළිබඳව මිලියන 400ක් වියදම් කරලා මීට වසර ගණනාවකට කලින් ගෙනාවු ඩොප්ලර් රේඩාර යන්ත්‍රය අර දෙනියායේ ගොංගල කන්දේ හයි කරන්න ගිහිල්ලා වෙච්ච අබග්ගේ තමුන්නාසේ දන්නවා. දැන් ඒක අරගෙන යන්න ගිහිල්ලා ට්‍රේන් එකෙන් පෙරළුණා පල්ලෙහාට. ඊට පස්සේ ඒකේ ක්‍රියාත්මක කරන්න පුළුවන් කොටස් ඇමරිකා එක්සත් ජනමාධ්‍යයට යවුවා. දැන් මේ ඩොප්ලර් රේඩාර එකට මොකද වෙලා තිබෙන්නේ? දැන් ඒක නිෂ්පාදනය කරන කම්පැනිේ බාර ගන්න තියෙනවද අපිට ඒක අලුත් වැඩියා කරලා දෙන්නම් කියලා? අපිට කොච්චර කාලයක් ඒක යනවද? කොච්චර වේදමක් යනවද? ඒකෙන් අපිට වැඩක් ගන්න පුළුවන් වේද කියන කාරණා පිළිබඳව මං හිතනවා ඇමතුමා පාර්ලිමේන්තුවට අදහසක් ඉදිරිපත් කරන්න ඕන කියලා. ඒ වගේම දැන් අපේ රට මේ කාලගුණික ආපදාවලට නිතර ගොදුරේ රටක් හැටියට වර්ගීකරණයට ලක් වෙලා තිබෙනවා. සමම හිතනවා කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුවේ තත්ත්වය එහි තාක්ෂණික කටයුතු මීට වඩා ඉහළ මට්ටමකට ගේන්නට ඕනකම තිබෙනවා. දැන් ඇයි අපි තවමත් අපට මෙහි අධ්‍යක්ෂ ජෙනරාල්වරයා සහ සමහර අධ්‍යක්ෂවරු කීප දෙනෙක් තවමත් වැඩ බලන තත්ත්වයේ පවත්වාගෙන යන වෙලා තිබෙන්නේ ඇයි? ආපදා කළමනාකරණ අමාත්‍යාංශය පැත්තෙන් අහන්න කැමතියි. ඒ වගේම රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේදී මට තිබෙන එකක් මේ විශ්‍රාම වැටුප් විෂමතාවය පිළිබඳව අපි සාකච්ඡා කළා. එහිදී 2000 මේ දැන් අයවැයෙන් ඉදිරිපත් කරලා තිබෙන යෝජනාව අනුව අසාධාරණ ලක් වෙන විශ්‍රාමිකයන් පිරිසක් ඉන්නවා. විශේෂයෙන් මේ 2003-2016 චක්‍රලේඛයේ සඳහන් විදිහට හතරවෙනි පියවරේ තබා ගෙවන්න කටයුතු කරන්න කියලා ඔවුන් ඉල්ලනවා. මොකද 5-2005 චක්‍රලේඛයේ පරිදි එතකොට 3500ක් ගෙවන එක ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. හැබැයි ඔවුන් 3-2006 චක්‍රලේඛයේ තියෙන දෙවෙනි පියවරේ තියලා ලැබෙන 3500ක් කපන්න නම් හදන්නේ ඒක ප්‍රශ්නයක් තිබෙනවා. මේ සම්බන්ධයෙන් පානදුරු රාජසේවා විශ්‍රාමිකයන්ගේ සංගමය ඉදිරිපත් කරලා තිබෙන ලිපිය මම ඔබතුමාගේ දැනගැනීම සඳහා සභාගත කරනවා. ඒ වගේම 2018 පවත්වපු පරිපාලන සේවා විභාගය විභාගයේ තිබුණු ප්‍රශ්න සම්බන්ධයෙන් අපි පාර්ලිමේන්තුවේ අවස්ථාව ගන්නවක සාකච්ඡා කළා. මේක විභාග එකලාවක අවලංගු කළා. ඊට පස්සේ 2018 මේක ප්‍රතිපල නිකුත් කරාට පස්සේ නැවතත් ලයිස්ට්ව සංශෝධනය වුණා. තමන් ඉල්ලන්නේ මේ සම්බන්ධයෙන් කරු ඇමතුමනි මේකේ වයස් සීමාව දාලා තියෙන මම දන්න හැටියට වයස අවුරුදු 28යි. අපේ රටේ විශ්වවිද්‍යාලවලින් පිට වෙන බොහෝ අයට විශේෂයෙන් විශ්වවිද්‍යාල මොනවා හරි කලබලයක් වෙලා බැහුවොත් එහෙම මේ වයස් සීමාව පයින්නවා. ඒ නිසා මේ අපට අපේ විශ්වවිද්‍යාලයෙන් එන හොඳම කණ්ඩායමකට අතුලත් කරගන්න නම් මම හිතනවා මේ වයස් සීමාව වැඩි කරන්න ඕනේ කියලා. ඊළඟට හොඳයි බොහොම සුති. ඊළඟට මම ගරු අධිකරණ ඇමතුමේගේ අවධානය යොමු කරනවා. දැන් මේ අපි අදත් කුඩු කිලෝ කොකේන් කිලෝ 700 ගණක් විතර විනාශ කළා. එතකොට මේ 2017 අවුරුද්දේ මේ තියෙන්නේ හෑන්ඩ්බුක් ඔෆ් ඩ්‍රග් ඇබියුස් ඉන්ෆර්මේෂන් 2018 ආරක්ෂා අමාත්‍යාංශය නිකුත් කරලා තිබෙන්නේ. ඒ සංඛ්‍යාලේඛනව ගත්තොත් එහෙම මේ මත්ද්‍රව්‍යවල සම්බන්ධ 81156 කතානකට අරගෙන තිබෙනවා. එයින් බන්ධනාගාරගත වෙලා තිබුණා 22833. විෂ මත්ද්‍රව්‍යවල සම්බන්ධ වැරදි නිසා අත්අඩංගුවට පත් වෙච්ච ප්‍රමාණය 10589යි. මට මෙතන මතු කරුණකම තිබෙන ගරු ඇමතුමියනි, මෙතනින් 2017 අවුරුද්දේ මෙතරම් ප්‍රමාණයක් අපි අත්අඩංගුවට අරගෙන බන්ධනාගාරගත කළාට පුනරුත්ථාපනය කළ තිබෙන 2706යි. ඒකෙන් බන්ධනාගාරය විසින් පුනරුත්ථාපනයට යොමු කළා තිබෙන 295යි. මම හිතන්නේ මේ මත්කුඩු විශාල වශයෙන් අත්අඩංගුවට ගන්නවට සමගාමීව ඊටත් වඩා වේගයෙන් මේ පුනරුත්ථාපන ක්‍රියාවලිය වේගවත් කළ යුතුයි. මෙතරම් කුඩා සංඛ්‍යාවක් නම් පුනරුත්ථාපනය කරන්නේ ඒකේ බරපතල ප්‍රශ්නයක් තිබෙනවා. මොකද මේකේ ආදීනව නැවතත් සමාජීය ප්‍රශ්නයක් හැටියට මතුවෙන නිසා ඔබතුමගේ අවධානය ඒ සම්බන්ධයෙන් යොමු කරනවා. ඊළඟ මම කතාව අවසන් කරන්නට කලින් දැන් අද උදේත් ප්‍රශ්නයක් මතු වුණා මේ වැය ශීර්ෂ දෙකක් පරාජය වීම සම්බන්ධයෙන්. ඒ වැය ශීර්ෂ දෙකේදී වැය ශීර්ෂ පහක් ඡන්ද විමසීමක් නැතුව සම්මත වුණා. තව 32ක් පරාජයට පත් වුණා. ඒ අනුව ගණන් හදලා තමයි අගමැතිතුමා පාර්ලිමේන්තුවට ගියා රුපියල් 320ක් කැපුවා මේ වැඩේ හරි කියලා. ඒ වෙලාවේදී සභානායකතුමා නැගිලා කියනවා පක්ෂනායක රැස්වීමකට එකඟ වුණා කියලා ඡන්ද විමසීමක් නැතුව යන්න. මම දැනගන්න කැමතියි ගරු සභානායකතුමාගෙන් හෝ ආණ්ඩුපක් සංවිධායකතුමාගෙන් මොන පක්ෂනායක රැස්වීමද එහෙම එකඟ වෙලා තිබෙන්නේ. මේ මග ළඟ තිබෙන මාර්තු 8 වෙනිදා කමිටි ඔෆ් පාර්ලිමේන්ටරි බිස්නස් එකේ මිනිට් එක ඒකේ කිසිම තැනක කිසිම පක්ෂ නායකයෙක් එහෙම එකඟ වෙලා නැහැ. ඇත්තටම මේ පාර්ලිමේන්තුව පවත්වා ගැනීම සඳහා පක්ෂ නායක එකම වෙලා තිබුණා වෙන්නේ මේ කාරණේට. ඒ තමයි දවසේ පැවැත්වෙන සියලු වැඩ ශීර්ෂ දවස අවසානයේ ඡන්ද විමසීමකට ගන්නත් කෝරම් එක පිළිබඳ ප්‍රශ්න කර ඉන්නත් ඒ අර ඡන්ද විමසීම් නැතුව යන්න කියලා කවුරුවත් එකඟ වෙලා නැහැ. එතුමා කියනවානේ මේ සභා මේ මහත්වරු හැටියට එකඟ වෙච්ච දේවල් කඩුව කටයුතු කරන්න ඕන කියලා. අපි කැමති එතුමාගෙන් දැනගන්න මහත්මයෙක් හිට කරුණාකරලා ඇවිල්ලා කියන්න බොරු කියන්නේ නැතුව කොයි පක්ෂ නායක රැස්වීමද එහෙම එකඟතාවයකට ආවේ? කවුද ඒකට එකඟුනේ කියලා. මොකද පාර්ලිමේන්තු සම්ප්‍රදාය හැටියට ඕනෑම දෙයකට බෙදීමක් ඉල්ලන පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට අයිතියක් තිබෙනවා. ඒ අයිති උල්ලංඝනය කරන්න බෑ කාටවත්. සම මෙහෙම ඒ බෙදීමට අදත් කවදත් ඒ බෙදීම ඉල්ලන්න අපට අයිතියක් තිබෙනවා. ඒ වෙනුවෙන් කටයුතු කරන්න අපට පුළුවන්. සභානායකවරයා මේ සම්බන්ධයෙන් මම හිතන වක්‍යුත ප්‍රකාශයක් කරන්නට ඕන. මේක විහිළුවක් කරගන්න නැතුව අගමැතිතුමා රුපියල් 320ක් කපනවා කියලා මේක විහිළුවට ලක් කරලා තිබෙනවා. මේක බැරෑරුම්කම තේරුම් අරගෙන එතුමා ප්‍රකාශයක් කරයි කියලා මම බලාපොරොත්තු වෙනවා. බොහොම ස්තුතියි.